कुंदकुंदाचार्य भगवान का समय सार है और इस समय सार के हम 196 नंबर के गाथा के बाद का जो कलश है 135 नंबर का उसको हम देख रहे हैं। यहाँ पर खास बात ये बता रहे हैं कि जो ज्ञानी होता है उस ज्ञानी के वैराग्य है और इसलिए वैराग्य होने के कारण यहाँ तो कह रहे हैं कि ज्ञान का भी बल है और वैराग्य का भी बल है, इसके कारण उस जीव को राग भाव नहीं है, राग में राग नहीं है, राग की रुचि नहीं है, राग का स्वामीपना नहीं है, इसलिए वह विषयों का सेवन करते हुए भी उसको यहाँ असेवक कहा है। सेवक का अर्थ नौकर किंकर वो बात नहीं है, सेवन करना उसको सेवक कहा है। और असेवक यानी उसमें किसी भी प्रकार की उसे रुचि नहीं है, राग नहीं है, इसलिए वह उस रूप वो क्रिया करते हुए भी, भोगने की क्रिया करते हुए भी वह भोगता नहीं है, असेवक ही है, ऐसा कहा गया है। तो क्या कह रहे, देखो हम पृष्ठ क्रमांक 41 पर आए हैं, आखिर का पैराग्राफ देखेंगे। शुद्ध चैतन्य मूर्ति भगवान आत्मानु जेने अंदर मां बांध थयूं ते ज्ञानी ने ज्ञान वैभव नु बल होई छे। क्या बात बताई है, ये किसकी बात कह रहे हैं, ज्ञानी की। ये ज्ञानी है तो कह रहे हैं कि उसका ज्ञान का वैभव ऐसा हो गया है कि तेने अंदर शुद्ध चैतन्य नी प्रतीति अने अतीन्द्रिय आनंद नु वेदन थया छे ने, ए एनो ज्ञान वैभव छे। ख्याल में, ये आत्मानुभूति जो हुई है, अपने स्वरूप का जो आनंद, अपने स्वरूप का जो अनुभव जिसने किया है वही उसका ज्ञान वैभव है, ऐसा कह रहे। वही तेने सर्व पर द्रव्यो प्रति उदासीनता ना भाव रूप वितरागतानु बल होय छे, विरागतानु बल होय छे। आ प्रमाणे ज्ञान वैभवना ने विरागताना बल थी ज्ञानी विषयों ने सेवतो छतो विषय सेवनना निजफल ने अर्थात रंजित परिणाम ने भोगवतो नथी एटले पामतो नथी। क्या कह रहे हैं, जो निजफल उसका वो सेवन नहीं करता है, यानी क्या कह रहे हैं कि उसके रंजित परिणाम नहीं होते हैं, रंजित यानी राग से रंगे हुए ऐसे जो परिणाम है वो नहीं होते। देखो आगे लिखते हैं, निज फल एटले विशेष सेवन नु फल शू, तो कहे छे राग थी रंजित परिणाम ते विशेष सेवन नु फल छे अने ते एमने नथी होता। ख्याल में, ज्ञानी ते रागना परिणाम ने भोगवतो नथी, केम के ते राग एटले अशुद्धता प्रति उदासीन छे अने पूर्ण आनंद स्वरूप प्रभु आत्मानी अस्थिनु तेने वेदन छे यानी उसको अधिक रुचि कहो या अधिक उसका क्या कहते हैं, अधिक उसके तरफ ढला हुआ है, कहाँ अपने स्वभाव के तरफ, अपने स्वरूप के तरफ, इसलिए कहते हैं वो जो उसकी सत्ता है उसका वह वेदन करता है। आविवाख्या यानी यहाँ निज फल यानी क्या बताया कि राग थी रंजित परिणाम ते विषय सेवन फल छे ये इमने नथी। आविव्याख्या अज्ञानी ने कठिन लागे एटले बूमो पाड़े के नवो धर्म काढ़ो, पण बापू मार्ग तो अनादि थी आज छे। भाई तू अनादि थी दुख ना पंते पड़ेलो छू, राग ने निमित्त मारी चीज एम मानी ने तू मिथ्यात्व भावना सेवन में अनादि थी पड़ेलो छू। या भी अपनी यही बात चल रही ना आश्रय तत्व के बारे में भूल, अने तेथी 84 लाख योनि ने स्पर्श करी ने अनंत अनंत वार जन्म मरण करी करी ने भवसिंधु में डूबी रहो छू। ते भवसिंधु ने पार करवा भगवान तू निज चैतन्य सिंधु ने जगाड़। आहा नाथ तू चैतन्य सिंधु भगवान छे, सिंधु यानी सागर हो, शुद्ध चेतना सिंधु हमारो रूप है, एम नाटक एम समयसा नाटक में आवे छे ने त्यां कहूं छे के कहे विचक्षण विचक्षण पुरुष सदा में एक हो अपने रससो भरियो आपनी टेक हो। क्या कहते कहे विचक्षण यानी जिसको हम चाणाक्ष कहते हैं यानी बहुत होशियार, इसको यहाँ वो चाणाक्ष नहीं कह रहे हैं, इसको यहाँ जो सम्यक दृष्टि जीव है उसकी बात है। के कहते हैं कहे विचक्षण पुरुष सदा मैं एक हूँ, जिसने अपने आत्मा का अनुभव किया है ऐसा जो सम्यक ज्ञानी है धर्मी जीव है वो हमेशा जानता है कि मैं एक हूँ। अपने रस सो भरियो आपनी टेक हो, मैं अपने निज रस से भरपूर हूँ और मैं मेरे आधार से हूँ। मोह कर्म मम नाही नाही भम कूप है, ये मोह कर्म जो है वो मेरे में नहीं है और वो सारा मोह जो है वो भ्रम कूप है, कूप यानी कुआ कुआ। शुद्ध चेतना सिंधु हमारो रूप है यानी मैं तो चेतन स्वभावी हूँ, चेतन का सागर हूँ और वो भी कैसा है चेतन, शुद्ध चेतन, यही मेरा स्वभाव है वही मेरा स्वरूप है। देखो क्या कहते हैं संसार में जेने विचिक्षण कहे छे ये तो बधा मूर्ख छे। किसको कहा, क्यों मूर्ख कहा कि उसने आत्मा का अनुभव थोड़ी किया है, भले ना बाहे बाही मतलब जो संसार की संसार नो ढायो गणाय पर एक बधा मूर्ख छे तेनी आई वात नथी, आई तो जेने आत्मा अनुभव प्रकट थयो छे ते समकीति धर्मी जीव विचिक्षण पुरुष छे एम वात छे। एवो धर्मी विचिक्षण पुरुष एम जाने छे के हूँ सदाय एक छू, ज्ञान ने आनंद ना रसती भरेलू छू, हूँ रागादि भावते हूँ नहीं, ये तो भ्रमणा ना कुओ छे, भ्रमणा नो कुओ छे, ते मारा स्वरूप में क्या छे नथी, शुद्ध चैतन्य नो दरियो ते मारू रूप एटले स्वरूप छे। आम भव सिंधु ने पार करवा ज्ञानी पुरुष पोताना स्वरूप ने शुद्ध चेतना सिंधु ने अवलंबे छे। आई कहे छे ये तो बहुत आसान है समझने जैसा, जहाँ दृष्टि में अने ज्ञान में शुद्ध चेतना मात्र वस्तु जणाई त्यां तेना अनाकूल स्वाद आगळ विषय सेवन करवा छता विषय सेवनू फल शू छे, विषय सेवनू फल जे राग रंजित परिणाम ते परिणाम ने ज्ञानी भोगवतो नथी, केम के एने पोताना स्वरूपनो जे अनाकूल स्वाद आव्यो छे एना समय एमे एने मजा नथी आवती त्यां एने रंजायमान थतो नथी एम के छे। आ बारनी धूळनी એટલે ધનસંપત્તિની ચમક દેખાય છે, તે વૈભવ નહીં, એ તો બધી સ્મશાનના હાડકાના ફોસ્ફરસની ચમક જેવી ચમક છે. ક્યાં ક્યાં સમજ્યા ને, એ તો બહુત વાર અમને એક્સપ્લેન કરે. અજ્ઞાનીઓ તેમાં આકર્ષાય છે કે એમાં એ સ્મશાનના હાડકાના ફોસ્ફરસની ચમકમાં, એટલે પૈસા ધન સંપત્તિ એમાં, એમ બોલ્યા કે અજ્ઞાનીઓ તેમાં આકર્ષાય છે, પરંતુ જ્ઞાની પુરુષો તો એનાથી ઉદાસીન રહે છે. જ્ઞાનીને તો અંદર સ્વસંવેદનમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જણાયો, તે જ્ઞાન વૈભવ છે. આવા જ્ઞાન વૈભવ અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયને સેવતો છતો તેના ફળને રંજિત પરિણામને પામતો નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ. અજ્ઞાનીઓ કહે છે, નિમિત્તથી આત્મામાં કાંઈક કાર્ય થાય છે એમ માનો તો સાચું. જો શાસ્ત્રમાં પણ આવે છે ને કે મોહની કર્મના નિમિત્તથી જીવને રાગાદી થાય છે, યાને વહ જો કથન હૈ જિસ પ્રકાર સે જિસ નય સે જિસ અપેક્ષા સે કહા ગયા હૈ વહ તો વહ નહીં જાનતા હૈ ઓર સિર્ફ શબ્દો કો પકડ કર કહે રહા હૈ કે ભાઈ ભાઈ નિમિત્તથી એટલે કર્મથી આત્મામાં કાંઈ પણ થતું નથી. યે એસા ક્યું કહા હોગા, નિમિત્તથી આત્મામાં કાંઈ પણ થતું નથી. હા સર, હા તો દો ભિન્ન દ્રવ્ય સમજમાં આવે તો આગે ક્યાં. હા બોલો બેન. દેખો બહુ પોઈન્ટ માલ બોલા ઉન્હોને, કાર્ય તો હંમેશા ઉપાદાનથી થાય છે. હા, ત્યાં જે સામે અનુકૂળ હોય પરદ્રવ્ય એને નિમિત્ત કહેવામાં આવે છે. ઓર આપને જો બતાવે કે દો દ્રવ્યો મેં અત્યંત ભિન્નતા હૈ, એ આપ બતાના ચાહતે થે. હા જી બિલકુલ સહી બાત હે, અત્યંત અભાવ હૈ. લેકિન યહાં ક્યાં કહે રહે હૈ, દેખો દેખો, નિમિત્તથી એટલે કર્મથી આત્મામાં કાંઈ થતું નથી, કેમ કે કર્મ છે તે પુદગળ છે, હા, અને આત્મા છે તે ચેતન દ્રવ્ય છે, દો બંનેની જાત જુદી છે. હા, દરેકના સ્વચતુષ્ટે ભિન્ન ભિન્ન સબ લગા લેના જો હમ જાનતે હૈ. હા, જીવમાં જે કાર્ય થાય છે, અભી એ ઉપાદાન કી બાત હૈ, તે પોતાથી થાય છે, નિમિત્તથી થાય છે એમ જે શાસ્ત્રમાં આવે છે તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. તને એમ લાગે છે કે જ્ઞાનાવરણીથી જ્ઞાન રોકાઈ ગયું છે, પરંતુ બાપુ જ્ઞાનાવરણી તો જડ છે અને તેનો ઉદય પણ જડ છે. જડ આત્માને અડે નહીં, એટલે સ્પર્શે નહીં, અને આત્મા જડને અડે નહીં, તો પછી જડ આત્માને શું કરે, જ્ઞાનને કેમ રોકે. ભાઈ ખરી વાત તો એમ છે કે જ્યારે જ્ઞાનની હીની દશા સ્વયં પોતાના ભાવકર્મથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીને નિમિત્ત કહેવામાં આવે છે. જો અભી હમને પહેલે સોચા તા ઉસકે બારે મેં. દેખો યે જો બાત હૈ ના, જિનકે યે તત્વો કા અભ્યાસ નહીં હોગા, પ્રત્યેક દ્રવ્ય કી સ્વતંત્રતા કા ભાન નહીં હોગા, પ્રત્યેક દ્રવ્ય સ્વચતુષ્ટય મેં વિરાજમાન હૈ, પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ હૈ, યે સારી બાતે અગર હમારે પહેલે સે ખ્યાલ મેં નહીં હોગી, તો યહાં જો દલીલ કી જાતી હૈ કે નિમિત્ત કાર્ય મેં કુછ નહીં કરતા, યે બાત બિલકુલ ગલે નહીં ઉતરને વાલી હૈ ખ્યાલ મેં. ક્યુંકિ હમે તો ઇતની નિમિત્તાધીન દૃષ્ટિ હુઈ હૈ કે નિમિત્ત કે બિના કાર્ય નહીં હોતા એસા માન રખા હૈ જીવોને. પ્રશ્ન, જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા ઉજ્જવળ પરિણામ થાય છે એ વાત ઉડી જાય છે. ક્યાં કહા, યે આજ કી બાત નહીં હૈ હો, યે સ્વામીજી જબ બોલતે થે, અભી સ્વામીજી કા દેહાવસાન હો કે ભી 20 સાલ હો ગયે મેરે ખ્યાલ સે. કેમ બેન કેટલા વર્ષ થઈ ગયા, 82 માં ગયા ને, હા 82 મેં ગયા ને, તો અભી તો ડેફિનેટલી 23 સાલ તો હો ગયે. ક્યાં કહે છે દેખો, જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા ઉજ્જવળ પરિણામ થાય છે. હા એટલે લોકો ઇન્વાઇટ કરી દે ને, ત્યાં વાતાવરણ જ છે. હા બોલશે ને લોકો, તો એ બોલતે ભાઈ ભગવાનના દર્શનથી સારા ઉજ્જવળ પરિણામ થાય છે એમ છે જ નહીં. ક્યાં કહા, થોડું થોડું તો હશે, અરે નહીં 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 છે જ નહીં. એ તો જેને શુભ પરિણામ થાય છે તેને નિમિત્તથી ભગવાનના દર્શનથી થયા એમ ઉપચારથી કહેવાય છે. અન્યથા ભગવાનની પ્રતિમા પર તો ઈયળ ખાઈને ચકલી પણ બેસે છે. મેં અભી બાત બની મેં બતાતા હું આપકો, યે આપણે દેવલાલી મેં ઉપર શાંતિનાથ ભગવાન કે મંદિર મેં રોજાના પૂજન ચલતા થા સિદ્ધ ચક્ર વિધાન, તો જૈસા પૂજન ખતમ હો રહા હૈ વહાં કા જો કોઈ પૂજારી સમજો ને કોઈ વહાં કા આદમી ફટાફટ ફટાફટ દરવાજા બંધ કરી લે, અરે ભાઈ હમકો બહાર તો જાને દે. બોલતો પંડિતજી આપ બુરા નહીં માનના, ક્યું હમ જરા જલ્દી જલ્દી બંધ કરી દે, ક્યું સાહેબ બોલતે જો જરા ખુલ્લા રહી ગયા અંદર કોઈ નહીં દિખા તો કબૂતર અંદર આતા હૈ, और वो कबूतर जाके भगवान के सिर पे बैठता है और फिर जो होता है फिर बहुत खराब लगता है. बोले ऐसा बोलो स्वामी जी तो डायरेक्ट बोलते हैं. अभी कितना दिन हो गया हमको आके, हम 14 तारीख को आए ना, बस सेम डे लास्ट दिन को ये बात हुई. तो यहां तो स्वामी जी और उससे भी ये बात, और हम तो बहुत बार ऐसा भी आपको बताते हैं ना, अगर हमारे देखो आप भोपाल में जाएंगे ना, विपुलाचल पर्वत है वहाँ पर, वहाँ की ऐसी क्या कहते हैं, गोपाचल है क्या,
गोपाचल विपुलाचल और राजगृह में,
अच्छा अच्छा विपुलाचल है,
गोपाचल पर्वत
गोपाचल है, अच्छा जो भी है एक जो
ग्वालियर में
भोपाल में नहीं ग्वालियर में है, वहाँ तो 42 फुट की मूर्तियां ऐसे पद्मासनस्थ ऐसी बड़ी बड़ी वहाँ खुदी हुई है. अरे किसी का नाक तोड़ दिया है, किसी का हाथ तोड़ दिया है, किसी का क्या, जहाँ जितना विद्रूप कर सकते हैं वैसा बहुत सारे हैं ऐसे, तो लाइन में 10-12-15 तो है ही है इतने बड़ी बड़ी मूर्तियां, और सब खंडित कर दिए. अगर भगवान को देख के ही सबके परिणाम अच्छे होते तो तोड़ने वाले के परिणाम कैसे होंगे, ख्याल में है ना. हाँ सोनागिरी में नहीं, देवगढ़ में मैंने नहीं देखे, आपने देखी होगी देवगढ़ में, तो वो
सोनागिरी के पास है, वो गोपाचल है, नजदीक है वहां से ग्वालियर में.
फोर्ट है
हाँ वही
जो भी है, आपने जो देखा है, आपने आप देखा है तो बहुत अच्छी बात है ना, आप हमारी बात की पुष्टि कर रहे हैं कि भगवान के देखने से कषायों में फर्क पड़ेगा, ऐसा मतलब अच्छे परिणाम होंगे ऐसा नियम नहीं है. यहाँ ऐसे परिणाम होंगे तो वो निमित्त रूप से वहां है, तो इनके बुरे परिणाम हुए तो वो निमित्त है थोड़ी, वो अनुकूल होने वाले को निमित्त कहेंगे. ख्याल में है ना, तो यहां तो क्या कह रहे, देखो કે ભગવાન અન્યથા ભગવાનની પ્રતિમા ઉપર તો ઈયળ ખાઈને ચકલી પણ બેસે છે, જો પ્રતિમાજીથી શુભ પરિણામ થતા હોય તો તે ચકલીને પણ થવા જોઈએ, પણ એમ છે નહીં. અહીં વાત એમ છે કે આત્માના આનંદના રસનો રસિક જે થયો તે જ્ઞાનીને જ્ઞાન વૈભવનું અને વિરાગતાનું પીઠ બળ છે, તેને હવે અન્યત્ર ક્યાંય રસ ઉપજતો નથી. ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગમાં પણ તે રસવિહીન ઉદાસીન થઈ ગયો છે. તેથી અસૌ એટલે આ પુરુષ સેવક અપી અસેવક સેવક છતાં અસેવક છે, શુદ્ધ ચૈતન્યના રસથી જે ભીંજ્યો ભીંજાયો તે ત્યાંથી ખસતો નથી. તેથી આવો જ્ઞાની પુરુષ સેવતો છતાં નહીં સેવતો અસેવક છે, કેમ કે સેવનનું ફળ ન આવ્યું. તો એ સેવનનું ફળ શું કીધું હતું અત્યારે આપકો યાદ હે કિસકો? રંજિત પરિણામ હોતે કસાય કે પરિણામ, યાને બહુ ઉસમે ચગી જાય છે એમાં, એમ નથી આવતું. ત્યારે કોઈ વળી કહે છે જ્ઞાની પરણું તો કરે છે પણ તે અનાસક્તિ ભાવે કરે છે. એ કોણ સી માન્યતા લી માલુમ હે આપકો મિલીભાઈ? યા ક્યાં કહે રહે દેખો, કોઈ એસા કહેતા હે, કોઈ કહેતા હે યાને કોઈ મિથ્યા માન્યતા વાલા હી કહેતા હે. ક્યાં કહેતા હે? જ્ઞાની પરણું કરે તો છે પણ તે અનાસક્તિ ભાવે કરે છે. એ દેખો અન્ય માન્યતા એસી હે કે તુમ સબ કુછ કરો લેકિન ઉસસે કોઈ ફલ કી અપેક્ષા રખે બિના કરો. અનાસક્તિ ભાવ યાને ક્યાં? આસક્ત યાને ઉસમે કોઈ અનાસક્ત, કોઈ અપેક્ષા બિના. ઓર વો જ્ઞાની જો હોતે સંત મહંત હોતે તો સબકે ઉપર ઉપકાર કરતે, સબકા ભલા કરતે, લેકિન કોઈ વિદાઉટ એની એક્સપેક્ટેશન, કોઈ ઉનસે અપેક્ષા રહી થાય સર. તો ક્યાં કહે રહે? ત્યારે કોઈ વળી કહે છે કે જ્ઞાની પરનું તો કરે છે ઓર હમ ક્યાં માનતે હે કોઈ કિસી કા કુછ નહીં કરતા. તો યહાં ક્યાં કહે રહે? કોઈ વળી કહે છે જ્ઞાની પરનું તો કરે તો છે પણ તે અનાસક્તિ ભાવે કરે છે. ભાઈ પરનું કરવું એ વાત તો જૈન શાસનમાં છે જ નહીં, પછી અનાસક્તિથી કરે છે એ વાત ક્યાં રહી? જ્ઞાની યાને એ પહેલે મૂળ સે હી હટા દિયા કે એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય કા કુછ કરતા હી નહીં હૈ, ફિર આસક્તિ ભાવ સે કરે યા અનાસક્ત ભાવ સે કરે, વો બાત હી કહાં આઈ? જ્ઞાની અનાસક્તિ ભાવે રાગ કરે છે એમ કેવું પણ મિથ્યા છે. કેમ? કેમ કે જ્ઞાનીને રાગનો રસ જ નથી, તેને રાગનું સ્વામિત્વ જ નથી. અહીં તો કહે છે કે જ્ઞાની રાગને કરતો જ નથી. અહીંયાને જૈન દર્શન તો એ કહેતા હે કે જ્ઞાની જો એ રાગ કો કરતા નહીં હૈ, પરિણામમાં કાંઈક નબળાઈ છે તો રાગ થઈ જાય છે, કરતો નથી, પણ તેનું કર્તૃત્વ તે સ્વીકારતો નથી. સ્વીકારતો નથી અને રિસ્પોન્સિબિલિટી છોડ દેતા એસા નહીં. એ કહે રહે હૈ કે કર્તૃત્વ સ્વીકારતો નથી અને વો બિલકુલ માનતા ભી નહીં હૈ કે રાગ કા મેં કરતા હું, યે રાગ જો આ રહે હૈ વો મેરે કમજોરી કે કારણ વો ઉત્પન્ન હો રહે, બસ ચાહતા નહીં હું મેં, ઉસમે મુજે કોઈ ચાહ નહીં હૈ. પરંતુ એનું તો કર્તૃત્વ સ્વીકારતો નથી. એ તો પરિણમનમાં જે રાગ થાય છે તેને ભિન્ન માત્ર જાણે છે. ભારે વાતું બાપુ, મારગડા વીતરાગના સાવ જુદા છે. ભાઈ આ જન્મ મરણનો અંત કરવાનો અવસર આવ્યો છે, આ અવસરમાં પણ જો આ નહીં સમજે તો ક્યારે સમજીશ? જો ને નાના નાના બાળકોને પણ હાર્ટ ફેલ થઈ જાય છે. એક 8 વર્ષનો છોકરો નિશાળના પગથિયા ચડતો હતો ત્યાં તેને હાર્ટ ફેલ થઈ ગયું. દેહ તો આવો છે બાપુ, એ તો જોત જોતામાં છૂટી જશે, પછી તારે ક્યાં જમું? ગંભીર પ્રશ્ન છે ભાઈ. જો આની સમજણ ના કરી તો ક્યાંક ભવસમુદ્રમાં નિગોદાદીમાં ખોવાઈ જઈશ. અનાસક્તિથી કરવું એ તો વિપરીત ભાવ છે, કરવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. અને કરવું અને અનાસક્તિ એ બે સાથે રહી શકતા નથી, બે સાથે હોઈ શકતા નથી. ક્યાં કહા? એ આતા હે ને, આપકો માલુમ નહીં, ગીતા મેં એસા ઉપદેશ હૈ કે જો ભી તુમ કરોગે તો અનાસક્ત ભાવ સે કરો. ઉપદેશ દેતા હૈ ને ઉપદેશ શ્રી કૃષ્ણ અર્જુન કો, ये तेरा भाई नहीं, ये तेरा गुरु नहीं, ये बस ये जो कराने वाला है वो भगवान है, और तू बस किसी भी अपेक्षा बिना ये सारा काम कर। तो यहाँ कह रहे अनासक्ति करवानो अभिप्राय ये तो मिथ्यात्व छे, अने करवू अने अनासक्ति ये बे साथे रही शके नहीं। आय कहे छे ज्ञानी पुरुष सेवक छता असेवक छे, मतलब के जे विषय सेवनो भाव आयवो छे ते आयवो छे तेथी ज्ञानी सेवे छे, पण एमा एने रस नथी माटे ते असेवक छे एम कह्यु छे। जेम कमळाना दर्दीने बहु दुर्गंध मारती दवा लेवी पड़े छे पण एमा एने रस नथी, તેમ ધર્મીને રાગમાં રસ નથી, અજ્ઞાનીને રાગમાં રસ છે, રુચિ છે, મીઠાશ છે। જ્યારે જ્ઞાનીને રાગમાં રસ નથી, રુચિ નથી, મીઠાશ નથી, માટે જ્ઞાની સેવક છતાં અસેવક છે। શું જ્ઞાની વિષયોને સેવવા છતાં નથી સેવતો? આવી વાત કેમ બેસે? આપ આ તો આપ જ્ઞાનીનો બચાવ કરો છો, એ બચાવ કરો છો વાલા જો ભાષા હે ને, ઓ વકીલી ભાષા હે હા। તો એ મુજે તો બાર બાર એસા લગતા કે રામજીભાઈ સામને બેઠે હૈ ઓર વહી પ્રશ્ન પૂછતે હૈ, હમ ન માલુમ કિસને પૂછા હો, લેકિન એ ભાષા તો વકીલ કી હૈ બાપુ। એમ નથી ભાઈ, વસ્તુનું સ્વરૂપ જ આવું છે। જેમ કોઈ માતા 40 વર્ષની હોય અને દીકરો 20 વર્ષનો હોય તો શું તે માતાના શરીરના અંગોપાંગને વિકારથી જુએ છે કે ના? આંખ તો શરીર પર પડે છે પણ જેમ ભીતને જુએ તેમ તેને જુએ છે, તેને રસ તો માતાનો એટલે જનેતાનો છે, અને તે રસમાં જોવાના રાગનો વિકારનો રસ ઉડી ગયો છે। આખી દ્રષ્ટિમાં જ ફેર છે, તેમ જ્ઞાની ધર્માત્મા પરને દેખતા છતાં જાણે કાંઈ દેખતો જ નથી, સામાન્ય સામાન્ય દેખે છે। માટે ધર્મીને વિષયને સેવતો છતાં અસેવક કહેવામાં આવ્યો છે, તેને આત્માના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે, તેથી તેને સેવતો છતાં અસેવક કયો છે। હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી? કારણ કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ આ ગઈ ને બસ, વિષય સેવન કા ફળ કે જે રંજિત પરિણામ હોતે હૈ તેને જ્ઞાની ભોગવતો નથી, પામતો નથી। યાને ઉસકે તો સ્વરૂપ મેં ઉસકા રસ લગા હુઆ હૈ તો એ બાહ્ય જો ઇન્દ્રિય કે વિષય જો હૈ ઉસમે ઉસકો જરા ભી રસ નહીં માલુમ હોતા હૈ ઓર ઉસકે પરિણામ ભી રંજિત નહીં હોતે હૈ ઓર ઉન પરિણામ કો વો ભોગતા નહીં હૈ। ખ્યાલ મેં યે બાત હૈ આઈ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, વ્યવહારનું જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન એમ અહીં અર્થ નથી। ચિત્ત બ્રહ્મ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્યને લક્ષ્ય કરીને જે જ્ઞાન પ્રકટ થયું તે આત્મજ્ઞાનની અહીં વાત છે, અને વિરાગતા એટલે અશુદ્ધતા તરફથી પાછા ખસી જવું, પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્થિ અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ। એ ક્યાં કહેના ચાહતે હૈ? દો બાતે બતાઈ ને, ક્યાં અશુદ્ધતાથી તરફથી પાછા ખસી જવું યે હૈ નાસ્તિક કા કથન। અરે પણ કરતે ક્યાં હો, વો જો નહીં કર રહે ઉસકી કોણ પૂછ રહે? તો કે અશુદ્ધતાથી પાછા ફરી ગયા, હા યાને અશુદ્ધતા નહીં કર રહે, અશુદ્ધતા ખસી જવું યાને અશુદ્ધતા નહીં કર રહે, નહીં કર રહે બરાબર, પણ ક્યાં કર રહે? તો કહેતે પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્થિ અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ, દોનો એક સાથ હોતે હૈ। આય કહે છે આ જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત એટલે અકલ્પ્ય એટલે જિસકા હમ વર્ણન નહીં કરી સકતે હૈ કલ્પના ભી નહીં જિસકી કરી સકતે હૈ એવું સામર્થ્ય છે કોનું જ્ઞાન અને વિરાગતાનું કે જ્ઞાનીને વિષયોને સેવતો છતો સેવનારો કહી શકાતો નથી શ્રી ન્યાલચંદ સોગાની એ એકવાર પોતાના પુત્રોને કહ્યું હતું કે ભાઈ મારું મન હવે બધેથી ઉઠી ગયું છે હવે મને કશામાં પરદ્રવ્યમાં રસ રહ્યો નથી હું પંગુ એટલે પાંગળો થઈ ગયો છું માત્ર શરીર નભાવવા બે વખત બે ભોજન આપજો જગતના કોઈ કાર્ય પ્રતિ મને ઉત્સાહ કે રસ નથી જુઓ પોતે લાખોપતિ હતા પણ અંદરથી મન ઉઠી ગયું હતું તેમને અહીં સોનગઢમાં આત્મજ્ઞાન થયું હતું તેમણે ઘણા શાસ્ત્રો વાંચેલા ઘણા બાવા જોગી અને જૈનના સાધુનો સંગ કરેલો પણ શાંતિ ન મળી પછી અહીં આવ્યા તેમણે આટલું કહ્યું કે ભાઈ રાગ એટલે વિકલ્પ અને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે રાગની દિશા પરતરફની છે અને આત્મસ્વભાવ અંતર્મુખ છે અંતર્મુખ વાળતા આત્મસ્વભાવ પ્રાપ્ત થાય છે બસ સાંજથી સવાર સુધી આના જ ઘોલનમાં રટનમાં સવાર થતા પહેલા સમકિત આત્માનો અનુભવ સમકિત એટલે આત્માનો અનુભવ વેદન કરીને ઉઠી ગયા એક રાતમાં સમ્યક દર્શન પણ એ તો પોતાના અંતર્મુખ પુરુષાર્થથી થાય ને એ કોઈ કરી આપે એવું થોડું છે ભાઈ જેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ અંતર્મુખ થાય તેની દશા કોઈ અદ્ભુત અલૌકિક થઈ જાય એ જ કહે છે યે દેખો યહાં સ્વામીજી સ્વયં કહેતે હૈ કે કિસી કો સમ્યક દર્શન હોગા તો ઉસકે પ્રયત્ન સે હોગા કોઈ દૂસરા ઉસકો દિલા નહીં સકતા કે દૂસરે કે દિયે હુએ યે બાત નહીં હૈ તો સ્વયં હાસિલ કરે તબ હોગા યહાં સ્વામીજી ક્યાં કહે રહે નિમિત્ત તો કુછ નહીં કરતા દેખો મેં એક એસા વક્તા સે બાત સુની થી ના વો કહેતે હૈ કે મેં સ્વામીજી કે સાથ 20 સાલ સે રહા લેકિન મુઝે કોઈ ફાયદા નહીં હુઆ ઓર યહાં મેં આયા હું તો મુઝે ઇન ફલા ફલા ને મુઝે સમ્યક દર્શન દિલાયા તો ઉસકો કિતના સમ્યક દર્શન હુઆ હોગા હા और लोग तालियां बजाते हैं क्योंकि व्यक्ति विशेष का महत्व है ना यहां तो कहते आई आयवा ने पोते अंतर्मुख थया अने इमने एनी प्राप्ति थई क्या कहा पण ए पोताना अंतर्मुख पुरुषार्थ थी थाय छे ने ए काई कोई करी आपे एवू थोड़ू छे જેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ શું થયું પછી અંતર્મુખ થાય છે તેની દશા કોઈ અદ્ભુત અલૌકિક થઈ જાય છે એ જ કહે છે કે જ્ઞાની સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી કેમ કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી યહાં પરપદાર્થો કે વિષય કો ઇન્દ્રિયો કે વિષય કી બાત નહીં अपने परिणामों को भोगवतो नथी पामतो नथी क्यों वैसे उसके उत्पन्न ही नहीं होते कहते राग थमू राग रूपे प्रणमू ए विषय सेवन फल छे अने ज्ञानी ते रागना रसपने परिणमतो नथी माटे सेवतो छतो ते असेवक छे आवी बात छे अभी 197 गाथा देखते हैं
સેવંતો વિણ સેવદિ અસેવ માણો વિસેવ ગો કોઈ પગરણ જેઠા કસવી નય પાયરણોતિ સો હોદી સેવમાનોપિ ન સેવતે અસેવમાનોપિ સેવકઃ કશ્ચિત્
प्रकरण चेष्टा कस्यापि न च प्राकरण इति स भवति सेवेच्छता नहि सेवतो अनसेवतो सेवक बने प्रकरण तणी चेष्टा करे पण प्राकरण जम नहि ठरे सेवेच्छता नहि सेवतो अनसेवतो सेवक बने प्रकरण तनी चेष्टा करे पण प्राकरण जम नहीं करे।
गाथार देखते हैं, कश्चित यानी कोई तो सेवमान अपि विषयों ने सेवतो छता, अभी यो बात आई थी ना, ज्ञानी विषयों को सेवन करते हुए भी नहीं सेवन करता, तो कहते विषयों ने सेवतो छता न सेवते नथी सेवतो अने असेवन मानह अपी कोई नहीं सेवतो छता सेवका एटले सेवनारो छे। कश्यपि जेम कोई पुरुष ने, अभी यहाँ दृष्टांत कि प्रकरण चेष्टा यानि प्रकरणनी चेष्टा, प्रकरण यानि कार्य, किसी कार्य के जो प्रयत्न चल रहे हैं, कोई कार्य चल रहा है, घर में कोई प्रसंग है, शादी है, तो उस संबंधी जो कोई वहाँ कार्य चल रहे हैं, तो कहते हैं प्रकरणनी चेष्टा, किसी भी बात में दुकान के जो कार्य है, मुनीम जो कार्य कर रहा है उस पर भी लागू कर सकते कि कार्य कौन करता हुआ देख रहा है, मुनीम सेठ तो बैठा है कुर्सी पर कुछ नहीं कर रहा है, तो ये कार्य कौन कर रहा है, मुनीम कर रहा है कि सेठ कर रहा है, ये बात यहाँ दृष्टांत लागू होते है। प्रकरण वश है ने, ये तो कार्य नी चेष्टा, प्रकरण नी चेष्टा एटले कोई कार्य संबंधी क्रिया वर्ते छे, न च सह प्राकरण इति भवति, तो पण ते प्राकरणिक नथी, प्राकरणिक ने कार्य करनारो नथी। जैसे दो राजाओं में युद्ध होते हैं, तो राजा तो अपने महल में है और सैनिक युद्ध करते हैं, तो हम क्या करते हैं, वो सैनिक युद्ध नहीं, वो राजाओं में युद्ध हुआ ऐसा कहते हैं, है ना। यश अपयश उस राजाओं का कहा जाता है, वैसे यहां कहते हैं कि जेम कोई पुरुष ने प्रकरणनी चेष्टा यानी उस संबंधी क्रिया वर्ते छे, तो पण ते प्राकरणिक नथी। इसी बात को भी टीका में भी बताएंगे। देखो, जेम कोई पुरुष कोई प्रकरणनी क्रिया में, प्रकरणनी यानी किसी कार्य की जो कुछ क्रियाएं हैं उस क्रिया में प्रवर्ततो हुआ छता प्रकरणनु स्वामीपनु नहीं हुआ थी। अभी हमने मुनीम की बात देखी ना, वो दुकान के सभी कार्य कर रहा है परंतु उसको वो स्वामीपना नहीं है, भले वो गुस्सा भी करेगा या वो मेरा इतना नफा नुकसान हुआ ऐसा कहेगा भी, फिर भी वो जो कुछ फायदा होता है नुकसान होता है वो सेठ का है, सेठ बैठे बैठे उसको जितनी उसमें चिंता है। वैसे नौकर तो वो पगारदार है ना, वो तो बस नौकरी से मतलब है उसको, तो कहते हैं प्रकरणनु स्वामीपनु नहीं हुआ थी प्राकरणिक नथी, यानी वो कार्य करते हुए भी वो कार्य का करता नहीं है। क्रिया करने वाला कौन दिख रहा है, वो नौकर, फिर भी वो उसका करने वाला नहीं है क्योंकि वो कराने वाला कोई अलग है। अने बीजो पुरुष प्रकरणनी क्रिया में नहीं प्रवर्तत तो हुआ छता, यानी वो क्रिया रूप नहीं कार्य रूप, तो वो तो बैठा हुआ दिख रहा है, वो तो कुछ नहीं कर रहा है, फिर भी प्रकरणनु स्वामीपनु हुआ थी प्राकरणिक छे, क्योंकि वो उसके लिए वो नौकर कार्य कर रहे हैं, तो वो प्राकरणिक यानी क्रिया का कर्ता कौन, कार्य का कर्ता कौन कहा जाएगा, जो उसका स्वामी है वो। तेवी रीते सम्यक दृष्टि पूर्व संचित कर्मना उदय थी પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં એ ક્યો સેવન કર રહા હે વો? તો પૂર્વ સંચિત કર્મોના ઉદયથી. અભી કોઈ તીર્થંકર ભી વો ચક્રવર્તી ભી હોતે ના, યા કોઈ અન્ય ભી સમય દૃષ્ટિ ચક્રવર્તી હૈ, તો એ ચક્રવર્તી કા પૂર્વ પ્રારબ્ધ કે અનુસાર જો પુણ્ય સંચય કિયા હૈ તો ઉસકો તો ભોગના હી પડે. તો યહાં કહેતે હૈ કે સમય દૃષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં ઉસકો ઉસમે રુચિ બિલકુલ નહીં હૈ. ફિર ભી અભી કમજોરી હૈ ઉસકી, રાગાદિ ભાવના અભાવને લીધે. એ રાગાદિ કા અભાવ, તો રાગાદિ કા અભાવ હોગા તો ક્યો સેવન કર રહા હૈ? એસા પ્રશ્ન ઉઠ સકતા હૈ ને? વો સેવન કરને કા તો રોગ રાગ ચારિત્ર મોહવશ આ રહા હૈ, પરંતુ વો રાગ કા સ્વામી પણે વાલા રાગ નહીં હૈ. વહાં પર રાગ કા રાગ નહીં હૈ, મિથ્યાત્વ નહીં હૈ, અનંતાનુબંધી નહીં હૈ, ઇસલિયે ઉસકો રાગ કા અભાવ કહા. તો અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે, અર્થાત સેવનારો નથી. અને મિથ્યા દૃષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં, અભી તો વિષયો કા સેવન નહીં કર રહા હૈ મિથ્યા દૃષ્ટિ, ફિર ભી રાગાદિ ભાવોના સદભાવને લીધે, યાની અભિપ્રાય મેં તો વો કરને જૈસા માન રહા હૈ, મિલ નહીં રહા ઉસકો. દૂસરે કો દેખતે કરે મેં તો હોતા તો એસા કરતા હતા, એસે માનતા હૈ ના. તો રાગાદિ ભાવોના સદભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે, યાની વો તો ભોગતે હુએ દિખ રહા હૈ જ્ઞાની ઓર અજ્ઞાની તો બૈઠા હૈ, ફિર ભી ઉસકે અભિપ્રાય મેં વો કરને જૈસા માન રહા હૈ. તો ઉસકો હમ દેખતે ના કે પરિગ્રહ કિસકે હૈ? રાજા કે પાસ હૈ કે સામને ભિખારી બૈઠા હૈ ઉસકે પાસ? તો બહાર સંયોગોનસે પરિગ્રહ નહીં કહેલાતા. વો બૈઠા બૈઠા યે સબ અચ્છા હૈ, મુજે પ્રાપ્ત હોતા તો કિતના અચ્છા હૈ સા, ઓર વો રાજા માન લેતે સમ્યક દૃષ્ટિ હૈ, તો ઉસકે સંયોગો કે પ્રતિ કુછ રુચિ નહીં હૈ. તો સંયોગોનસે પરિગ્રહ નહીં કહેલાતે, ઉસમે કિતને આસક્તિ ભાવ હૈ. વૈસે યહાં મિથ્યા દૃષ્ટિ, યહાં એક અજ્ઞાની લિયા એક જ્ઞાની લિયા, જ્ઞાની તો વિષયો કા સેવન કર રહા હૈ, ફિર ભી ઉસકે રાગાદિ કા અભાવ હૈ, ઇસલિયે ઉસકો બંધ નહીં હૈ. ઓર મિથ્યા દૃષ્ટિ રાગ કા સદભાવ હૈ, કરને જૈસા હૈ, વિષયો મેં સુખ માનતા હૈ, તો ઉસકે વો નહીં સેવન કરતે હુએ ભી સેવન કરતા હૈ. પ્રશ્ન હૈ આપકા? હા, આપ કહેતે પાપની નિર્જરા થાય છે, હા, તો પુણ્યની થાય છે કે નથી, કે ભોગવવું પડે છે? તો પાપ કી નિર્જરા હોતી હૈ કા અર્થ ક્યા હૈ? દેખો યહાં જો પ્રકરણ ચલ રહે ના, આત્મા મેં લીન હોતા હૈ તો ઉસકી નિર્જરા તો ચલ હી રહી હૈ, પરંતુ યહાં કૌન સા પ્રકરણ ચલ રહ્યા હૈ? વિષયો કો સેવન કરતે હુએ ભી ઉસકી જો નિર્જરા ચલ રહી હૈ, સેવન કરને કા ભાવ હૈ ના, રાગ ચલ રહા હૈ, તો વિષયો કા સેવન કરને કા ભાવ તો રાગ ભાવ હૈ, પાપ ભાવ ભી હૈ ના વહાં પર, ફિર ભી વો ઉસમે સુખ દુઃખ કા ભી અનુભવ કર રહા હૈ વો, ફિર ભી ઉસકો નિર્જરા ક્યું કહા? કહેને કી બાત હૈ યે, જીતના રાગ હૈ ઉતના ઉસકો બંધ હો રહા હૈ, પરંતુ વો મિથ્યાત્વ વાલા બંધ નહીં હૈ, ઇસલિયે ઉસકો બંધ નહીં ભી કહેંગે, ઓર યે ભાવ ભોગને કે ભાવ આકર નિકલ જાતે હૈ તો ઉસકો નિર્જરા કહા હૈ. આપકા જો પ્રશ્ન હૈ કે પાપ કી નિર્જરા હોતી કે પુણ્ય કી ભી હોતી હૈ? યદિ પુણ્ય કી નિર્જરા નહીં હોગી જ્ઞાની કો, તો પુણ્ય કો લેકર મોક્ષ જાના પડેગા.
દેખો મેં આપકો ઓર ખુલાસે સે બતાતા હું, જો સમ્યક દ્રષ્ટિ જીવ હૈ, જો ઉપર ઉપર કે ગુણસ્થાન મેં જાતા રહેગા, એસા જીવ તો અધિક પુણ્ય બાંધેગા. ખ્યાલ મેં આયે ના? ઓર વહ સમજ લીજિયે કે ઉસકો તો ચક્રવર્તી પદ મિલે, ઇન્દ્રનાદી પદ મિલે, તો વો તો ઉસકો ભોગે. ખ્યાલ મેં આયે? લેકિન વો ક્યા કહે રહે હૈ કે જૈસે હમ પુણ્ય પરિણામ કરતે હૈ, અભી હમ મિથ્યા દૃષ્ટિ કી બાત બતા રહે, તો પુણ્ય પરિણામ અચ્છા કામ કરે તો ઉસને પૂર્વ મેં બંધે હુએ પાપ હૈ વો પુણ્યરૂપ સંક્રમિત હો સકતે હૈ. ડિપેન્ડ્સ કે ઉસકે પરિણામ કૈસે સિન્સિયરલી હૈ. વૈસે અભી કિસીને પુણ્ય બાંધા હૈ, માન લીજે કે અભી મેને ક્યા કિયા કે મેરે ઉમ્ર કે 50વે સાલ મેં મેને એક 50 લાખ રૂપિયા દાન દિયા, કાહે કા मंदिर बंधे, मंदिर में सब लोग दर्शन करें और अपना उद्धार करें, तो मुझे बहुत पुण्य बंधा। लेकिन उम्र की 60 साल हो गई और मेरे पास जो कुछ मिलकत थी सब खत्म हो गई। अरे मैंने तो मूर्खता की, क्यों सब पैसा निकाल दिया? मैं बच के रखता तो आज मेरे को ये हालत नहीं होती ना। ऐसा सोचेगा तो वो पुण्य जो बंधा था वो सब नील हो जावे, मतलब पाप रूप हो जावे, ऐसा भी हो सकता है। ये तो मिथ्या दृष्टि की अपेक्षा से, वहां सम्यक दृष्टि का तो ऐसा परिणाम होगा ही नहीं, खोटा परिणाम, इसलिए उसको भोगना पड़े। आपका ये प्रश्न, और उन्होंने चालू टॉपिक को पकड़ के बात बताई, वो तो आप जानती है लेकिन ये नहीं जानी, इसलिए मैंने वो बात बताई। बराबर छे? हाँ, वो बहुत, मतलब एक बहुत अच्छी स्टोरी हमको बताई थी, मैंने भी बताई थी यहाँ पर। दो मित्र होते हैं, हाँ, दो मित्र होते हैं तो वो एक गांव से दूसरे गांव जाते जाते बहुत अंधेरा हो जाता है, वन में से जा रहे थे, इतने में उनको लाइट दिखता है तो उस प्रकाश की तरफ जाते हैं तो एक गांव मिलता है। एक जो मित्र था वो बोलता है कि मैं तो मंदिर में ही रहूँगा, मैं अपना चिंतन करूँगा, भगवान के दर्शन करूँगा, भगवान के गुणगान गाऊँगा और सारी रात मैं यहीं बिताऊँगा। दूसरा कहता है तू मूर्ख है, इतना जवान है और ये बात ऐसा करता है, मैं तो वेश्या के घर जाऊँगा, और वो वेश्या के घर जाता है। तो नक्की होता है कि सुबह उठते हैं हम एक दूसरे को फला जगह मिलेंगे। तो जैसे वह मंदिर से बाहर निकलता है तो उसके पैर में कांटा चुभता है, और वह जो वेश्या के वहां रुका हुआ था वो आता है तो उसको मोती का हार मिलता है, तो दोनों एक दूसरे को मिलते हैं। तो कहते देख तूने क्या किया, भगवान के पास जाके तूने क्या प्राप्त किया, एक कांटा तुझे लगा, तुझे तो वेदना हुई, और मैं देख ऐसा काम किया फिर भी मुझे मोती का हार मिला। तो जो मंदिर वाला जो मित्र था वो कहता है ये बात सही नहीं है, हम यहीं कहीं देखते हैं तो उसको वहाँ एक मुनिराज दिखते हैं, उनके पास जाएं और महाराज ये ऐसी ऐसी बात हुई है इसका हमें कोई खुलासा करिएगा। तो वो कहता है कि तेरे तो बहुत बड़ा अपघात होने वाला था, यानी तेरे हो सकता है कि मृत्यु भी हो जाती, लेकिन तेरे पुण्य कर्म से वह बड़ा जो एक्सीडेंट होना था वो बच गया और सिर्फ कांटा चुभा बस, वो तो तूने ऐसे हाथ से निकाल दिया। और इसके तो राजा का राज्य मिलना था और उसने खोटा काम किया इसलिए उसके हार पे बात लपट गई। तो अभी दोनों तरफ से हो गया कि नहीं, पाप रूप जो था वो पुण्य रूप हुआ और पुण्य रूप था वो पाप रूप हुआ। ऐसी कर्मों की विचित्रता है, कुछ भी हो सकता है वो। हाँ,
और आपका प्रश्न था ना निर्जरा संबंधी, तो ये जो गुणश्रेणी निर्जरा वगैरह वो सभी कर्मों में होती रहती है, अशुभ कर्मों का तो अनुभाग घटकर उदय में आता है, निर्जरा होना है ना उदय में आना, और शुभ कर्मों के भी परमाणु अधिक प्रमाण में खिलेंगे, उनका तो अनुभाग बढ़ गया है बहुत, यानी उसका फल मिलेगा ना, निर्जरा होना यानी उसका अधिक मात्रा में परमाणु निकल जाना, और साथ साथ अकेले थोड़े निकलेंगे, उसका उदय भी तो होगा, उसका फल भी तो मिलेगा, तो संयोगों में उसके तो अनुकूलता बढ़ती चली जाएगी। हम देखते ना वो तो कितने स्वर्गों के और राजाओं के ऐसे भोग करते रहते हैं कुछ समय दर्शन होने के बाद। देखो यहाँ तो नौकर का तो उदाहरण हमने देखा है, जयसेन आचार्य ने बहुत अच्छा उदाहरण दिया है। देखो मुनिराज है और उदाहरण कैसा देते हैं उसको हम डायरेक्ट हिंदी में पढ़ेंगे, संस्कृत क्योंकि आपके सामने पुस्तक नहीं है। देखो टीका उन्होंने जो लिखी उसका अर्थ मैं पढ़ती हूँ। निर्विकार स्वसंवेदन ज्ञानी यानी स्वानुभूति वाला जीव, स्वकीय गुणस्थान योग्य यानी चौथे में है कोई पांचवे में तो अपने गुणस्थान के योग्य, खान पानादि पंचेंद्रिय भोग का सेवन करता हुआ भी, चौथे पांचवे को ही लेना ना, मुनिराजों को तो वो इंद्रियों के भोग में तो लेना नहीं, तो चौथे और पांचवे वाले ज्ञानी सेवन करने वाला नहीं है, यानी ज्ञानी विषयों को सेवते हुए भी उसका सेवक नहीं है। और दूसरा कोई अज्ञानी रागादि का सद्भाव होने से सेवन न करने वाला होता हुआ भी सेवन करने वाला है, ये तो गाथा में अभी हमने पढ़ा। उसी अर्थ को दृढ़ करने के लिए दृष्टांत से कहते हैं, जैसे ये मूल जयसेनाचार्य ने स्वयं उदाहरण दिया है, संस्कृत में है इसको, मैं डायरेक्ट उसका अर्थ पढ़ती हूँ। जिसका विवाहादि नहीं होना है अतः वह विवाहादि प्रकरण का प्राकरणिक तो नहीं है, प्राकरणिक यानी कार्य का कर्ता, हमने देखा था ना अभी, क्योंकि विवाह होना है तो आमंत्रण देते हैं और सभी हमारे गेस्ट लोग आते हैं ना, तो वो प्राकरणिक तो नहीं, वो तो सारे गेस्ट है वहां पर, जो कि दूसरे घर से आया हुआ पाहुना आदि है, मेहमान है, फिर भी वह उस विवाह आदि का काम करता है। मेहमान आते हैं तो जो कोई पिरोसना है, कोई वहां नृत्य आदि है, जो कुछ है चलता है शादियों में, जो कुछ धमाल चलती है, तो वो सब कार्य तो करते हुए दिख रहा है, किंतु जो प्राकरणिक है यानी जिसका विवाह आदि होना है, दूल्हा क्या करता है, बैठा है ना, सारी धमाल तो दूसरे ही लोग कर रहे हैं, तो वह तो गीत नृत्य आदि कोई भी प्रकार का काम नहीं करता, ना स्वयं गीत गा रहा है ना नृत्य कर रहा है, तो वो तो या तो घोड़े पर बैठा है या कुर्सी पर बैठा है और बाकी लोग वो नाच रहे गा रहे हैं। फिर भी उन वैवाहिक कामों के प्रति उसका राग होने से, किसका, वो दूल्हा जिसका विवाह है उसको उसमें सब राग है, तो वही प्राकरणिक कहलाता है, कार्य करता तो उसको कहेंगे हम। वैसे परम तत्वज्ञानी सम्यक ज्ञानी चतुर्थ गुणस्थान वर्ती आदि जीव विषय को सेवन करने वाला होकर भी राग भाव न होने से सेवन करने वाला नहीं है, लेकिन अज्ञानी जीव रागादि का सद्भाव होने से सेवन न करने वाला न होकर भी विषय को सेवन करने वाला है। ये तो वही दृष्टांत अभी यहाँ नौकर का देंगे भावार्थ में, हमने अभी मुनिम का भी देखा था ना, अब पढ़ेंगे, अभी टीका तो हो गई, अभी भावार्थ पढ़ना है ना,
भावार्थ हम पढ़ें। अच्छा। कोई सेठ है, पोतानी दुकान पर कोई ने नौकर राखो, दुकान नो बधो वेपार वणज खरीदूं वेचूं वगैरे सर्व कामकाज नौकर करे छे, तो पन ते वेपारी नथी, कारण के ते वेपारनो अने वेपारना लाभ नुकसाननो स्वामी नथी। जैसे हम दूसरी भाषा में कहेंगे, आजकल बैंक में जो कैशियर रहता है वो लाखों रुपया देता लेता है, हाँ हाँ, तो आज क्या हो गया, मैं बैंक में गया था तो वहाँ एक जो हमेशा कैश पे बैठती है वैसे एक लड़की वहाँ थी, वो बाहर में आके बैठी, यानी अन्य कोई जॉब उसको दिया गया, कैशियर का नहीं जो, मैंने कहा पिंजरे से बाहर क्यों आई, तो तो कहती क्या करे अभी मेरी यहाँ ड्यूटी लगी, मैंने कहा यहाँ आपको, उसके साथ पहले कोई बहस कर रहा था, कोई एक बूढ़ा आदमी था, मैंने कहा यहाँ वहाँ तो पिंजरे में तुम सेफ थी, कोई तुमसे बोले ही नहीं, सब लोग सलाम मारे पैसा लेने के लिए, और यहाँ तो तेरे को तो सुनना पड़ता है, बोलते ये परवड़ेगा यहाँ, क्योंकि वहाँ देते लेते एक आध 1500 की नोट अपने से गलती से जास्ती जावे तो पूरा पगार खत्म हो जाए, लेकिन वो इतना कार्य करते हुए भी, ये मैं बताना चाहता हूँ, वो जो बात हुई सो छोड़ो, उसका क्या लाभ नुकसान है, वो जो कुछ लाभ नुकसान होने वाला है वो बैंक के ट्रस्टियों का डायरेक्टरों का, ऐसा देखो क्या कह रहे हैं कि कहते लाभ नुकसान नो स्वामी नथी, कौन ते नौकर, ते तो मात्र नौकर छे, शेठ नो कराव्यो बधु कामकाज करे छे, जे शेठ छे ते वेपार संबंधी काई कामकाज करतो नथी, घेर बेसी रहे छे, हाँ तो पन ते वेपारनो अने वेपारना लाभ नुकसान नो धनी होवाथी तेज वेपारी छे। आ दृष्टांत सम्यक दृष्टि अने मिथ्या दृष्टि पर घटाई लेवू घटवी लेवू, जेम नौकर वेपार करनारो नथी तेम सम्यक दृष्टि विषय सेवनारो नथी, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યા દૃષ્ટિ વિષય સેવનારો છે. એ ભી બહુ બઢિયા ઉદાહરણ દયા ઓર ઘટિત ભી અચ્છા ક્યા. અબ નીચે સમયસાર ગાથા 197નું મથાળું. હવે આ જ વાતને અને સેવક ઓર અસેવક કી જો વાત ચાલ રહી હતી આ જ વાતને પ્રકટ દ્રષ્ટાંતથી બતાવે છે ટીકા. જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં વર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહીં હોવાથી પ્રાકરણિક નથી. પ્રાકરણિક એટલે કરતા, કાર્ય કરનારો, અને પ્રકરણ એટલે કાર્ય. એ તો અમને દેખાતા. અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે. શું કહ્યું આ? કે જેમ કોઈ છોકરાના લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગ્રસ્તને કામ સોંપ્યું હોય તો તે ગ્રસ્ત તો તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગ્રસ્તને સ્વામીપણું નથી, તેથી તે કામનો કરનારો નથી. કેમ કે તે ગ્રસ્ત કામ તો છોકરાના પિતા વતી કરે છે, જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી, છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે. આ વાત અજ્ઞાનીને આખરી પડે છે, પણ શાય શું? અહીં કહે છે કે જેને અંદરમાં નિજા આનંદ રસનો સ્વાદ આવી ગયો એવા સમ્યક દ્રષ્ટિને વિષયનું સેવન છે, છતાં તેને તેમાં રસ નથી, રુચિ નથી. પોતાને થયેલા આનંદ રસના સ્વાદ આગળ વિષયોનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. જેમ વેશ્યા રાજા સાથે રમે છે, પણ એ તો રાજા પૈસા આપે છે તેટલો જ કાળ. શું રાજા તેનો સ્વામી એટલે પતિ છે કે ના? વિષયના કાળે તો સ્વામીની જેમ પ્રવર્તતી હોય છે, પણ ખરેખર સ્વામી નથી. તેમ શુદ્ધ ચૈતન્યના આનંદના રસમાં સ્વામીપણે પ્રવર્તતા ધર્મી જીવને વિષયના રસમાં સ્વામીપણું આવતું નથી. ભારે ગંભીર વાત. જો પાઠમાં શું લીધું છે કે પૂર્વસંચિત કર્મના ઉદયથી, શું કહ્યું? કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી જ્ઞાનીએ સંયોગો મળ્યા છે અને તેના સેવનનો રાગ હોવા છતાં તેમાં રસ કે રુચિ નથી. આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે ત્યાં વિષય રાગ જોરદાર નથી એમ કહે છે. જેમ એકવાર જેને મીઠા દૂધ પાકનો સ્વાદ ચાખ્યો હોય તેને રાતે જુવારના રોટલા ફીકા લાગે છે. રાતે જુવાર એને સમજમાં રેડ રેડ કલર એ દૂસરા ભી નામ હે ને વો ક્યા હોતા હે નાચરી હે ઉસકો ભી અલગ. અચ્છા ચલો એ જુવાર
પહેલે વો લાલ જુવારી હતી
હલકી જુવારી
હલકી.
તેમ આનંદના રસ આગળ જ્ઞાનીને વિષયનો રસ વિરસ લાગે છે. કહે છે સમ્યક દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને, મતલબ કે સાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે. ભાઈ સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. જળકર્મના કારણે સામગ્રી મળે છે એમ નથી. જળકર્મના રજકણ જુદી ચીજ છે અને સામગ્રીના રજકણ જુદી ચીજ છે. તેઓ તો એકબીજાને અડતાએ નથી. આમ દૂસરી ભાષામાં કહો એક કારમાન વર્ગણાય ઓર એક આહાર વર્ગણાય, દૂસરા એક દૂસરે કો સ્પર્શ નહીં કરતે. આ શબ્દો તો આવા ચોખ્ખા છે કે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને. હા, પણ તેનો અર્થ શું છે? શું જેવું લખ્યું છે તેવો જ અર્થ છે? એમ અર્થ નથી. ઓ ભાઈ લખનારે જે અભિપ્રાયથી લખ્યું છે તે અનુસાર અર્થ કરવો જોઈએ. પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે એમ કહેવું એ તો વ્યવહારની વાત છે, કેમ કે પુણ્યના અને લક્ષ્મીના રજકણ તો ભિન્ન ભિન્ન છે. લક્ષ્મી આવે છે તે પોતાના કારણે આવે છે, એટલે એના ક્રિયાવતી શક્તિના કારણે, પણ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એમ કહેવાનો વ્યવહાર છે. તેવી રીતે પૈસા જાય કે ન હોય તો તે પાપના ઉદયથી છે એમ કહેવાનો વ્યવહાર છે. પાપ કર્મનો ઉદય છે માટે પૈસા આવ્યા નથી એમ ખરેખર નથી, પણ પૈસા તે કાળે સ્વયં આવવાના ન હતા તેથી ન આવ્યા, પરમાણુનું તેવું પરિણમન થવાનું ન હતું તેથી ન થયું, એ યથાર્થ છે. આવી આવી વાત લોકોને ન સમજે પણ શું થાય, લેક્ચર બંધ થાય, કર લેંગે. જાવાની કે જ્ઞાન તૈ સુજે લો કાલો સોવાણી મસ્તકનમો સદા દેતહું.